ప్రజ్ఞానం బ్రహ్మరూపం శృతిసతపఠితం సచ్చిదానందరూపం సచ్చిద్ ఆనంద్ అనే ప్రజ్ఞానం బ్రహ్మ ఏజ్ ఆ జీవని సాచి అవస్థ చే ప్రజ్ఞానం బ్రహ్మ ద్వారా આદેશ આપ્યો કે જીવનમાં જે કંઈ સાધવાનું છે, જે મેળવવાનું છે તે આ છે, અને સતચિત આનંદ જે આપણું પોતાનું સ્વરૂપ છે એને સમજવાનું છે. આપણે આપણા સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ જે છે એ સ્વરૂપને આપણે સમજતા જ નથી. ભલે શરીરને જ સમજીએ છીએ, શરીરની સાથેનો વ્યવહાર છે, પણ વ્યવહાર માટે સાધન પૂરતું જ શરીર છે. બાકી સાધ્ય જે છે તે સચ્ચિદ આનંદ સ્વરૂપ પોતાનો આત્મા છે, કે જે હું પોતે છું. મારું પોતાનું સ્વરૂપ છે એમ ને, હું પોતે જ છું. મારું કો એટલે કહેનાર અને એ બે જુદા પડી જતા હોય છે. પણ હું જ છું એમ કહીએ તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એટલે મૂળ શબ્દમાં જે રહે એની વર્તીઓ કહી નવ જાય. મૂળ શબ્દ એટલે જે મૂળ મંત્ર છે, ઓહમ અહમ બ્રહ્માસ્મિ, એ મૂળ શબ્દ છે અને એના દ્વારા જ આપણું પોતાનું સ્વરૂપ ત્યાં ગાડી પહોંચવાનું છે. સદગુરુ સદશિષ્યને જે જીવન જીવવાની સાચી સમજણ આપે છે એ સમજણનું નામ છે જ્ઞાન. અને જ્ઞાન માત્ર સ્વરૂપનું સદગુરુ જ આપી શકે, પણ એની સાથે સદગુરુ એની એટલી બધી જવાબદારી ઉપાડે છે કે સત શિષ્યને એના જીવનના સન્માર્ગે પહોંચવા માટે સીધો જ રસ્તો, માત્ર એક જ લક્ષ્ય, એક જ દિશા આપીને એને સતત ને સતત એમાં રાખે છે. એટલે જીવનનું સાચું લક્ષ્ય બતાવનાર જો કોઈ પણ હોય આ દુનિયામાં તો એકમાત્ર સદગુરુ, માતા પિતા પણ નહીં. મા બાપ એને લક્ષ્ય બતાવશે, કૌતુક ભણ, હવે કમા, પૈસા લાવ, અને જો બધી રીતે તૈયાર થયો હોય ને છતાંય કમાતો ના હોય તો એને તું જા ઘરની બહાર. સાચું લક્ષ્ય માતા પિતા પણ નહીં બતાવી શકે. એ લક્ષ્ય બતાવશે સ્વાર્થનું, પોતાની જરૂરિયાતનું. પણ સદગુરુ એકમાત્ર એવા છે કે એને પોતાના જીવનનું સાચું લક્ષ્ય નિરપેક્ષ થઈને આજ આપણો સાચો માર્ગ છે અને એ માર્ગે જ જીવનની સફળતા છે, આત્માનું કલ્યાણ છે. આમ સદગુરુ અને સતશિષ્યનો નાતો છે એક જ, માત્ર એક, કે જીવાત્માનું પરમ કલ્યાણ. એ સિવાય કોઈ પણ જાતનો સેટ પણ સ્વાર્થ ન હોય. અને એમાં જય મહારાજને તો આપણે સંબોધ્યા છે ક્લેશાતીતમ. તો સંસારનો બધો જ વ્યવહાર ક્લેશ ભરેલો છે, સારો કે ખોટો, બધો જ ક્લેશ ભરેલો છે. ઘરમાં ઉત્સવ લઈને બેઠા હોઈએ, પત્રિકાઓ લખીને મોકલી હોય કે અમારે ઘેર સારો ઉત્સવ છે, બધા આ દિવસે પધારજો, એ ઉત્સવ ખરો, બધાને બોલાવીએ ખરા, પણ એમાં કેટલી બધી ઉપાધિઓ પૂરો ના થાય ત્યાં સુધી શાંતિ નહીં. તો એ ઉત્સવની ઉપાધિ હોય કોઈ પણ પ્રકારની, પણ બધી જ ઉપાધિઓ છે, સારી નરસી બધી જ ઉપાધિઓ છે, અને એ બધા જ ક્લેશ આપનાર છે. અકામણ થાય, થાક લાગે, વસ્તુ ખૂટે, મોંઘવારીઓ નડે, બધું છે, એટલે એ ક્લેશયુક્ત છે. પણ જય મહારાજ તો સારા કે ખોટા બધી જ પ્રકારના ક્લેશો કાઢીને ખાવડાવે છે. ક્લેશાતીતમ, આપણને સારા ક્લેશો હોય ને એ સોનાની બેડી જેવા લાગે. જો સોનાની બેડી પહેરી બતાવવા જઈએ, બધાને બોલાવીએ, અને ક્લેશ હોય ને કંટાળો હોય તો લોઢાની બેડીઓ સંતાડીને ચાલીએ, ઉપર કપડું ઢાંકીને ચાલીએ, પણ ક્લેશ તો ખરો છે. તો જીવનની અનેક આવી પરિસ્થિતિઓ છે કે માણસને ગમો અણગમો, સારું નરસું એ બેના વિભાગ પડે, પણ ક્લેશ તો ખરા છે. છોકરા રમાડીએ, ઉછેરીએ, મોટા કરીએ, આ તો અમારી ફરજ છે, પણ એની પાછળ ક્લેશ કેટલો, ઉપાધિ કેટલી, આખરે ક્લેશ તો ખરો ને. પણ જે મારા ક્લેશ પંચાધિહારમ, બધી જ પ્રકારના ક્લેશોને દૂર કરવા વાળા છો, તો એ સ્વરૂપ છે પોતાનું, એ અવસ્થા છે પોતાની, ક્લેશ થી પર થઈને માત્ર પોતાનો જ સ્વરૂપનો જ આનંદ, સ્વાર્થનો નહીં, હા, સ્વાર્થના આનંદની વાત નથી, પણ એ સ્વરૂપનો આનંદ છે. સ્વરૂપના આનંદની અંદર બધા જ પ્રકારના ક્લેશો આપણાથી દૂર હટી જાય. ભલે વ્યવહારમાં ઉપર છલ્લો રાખીએ, પણ અંદર ન ઘૂસવા દઈએ. પણ જો એ મૂળિયા છે કે હૈયા સુધી નાખી દીધા ને, તો ખેંચાય ને, તારે હૈયું ખેંચાય, અરે ગયા ગયા ગયા. છેક મૂળિયા હૈયામાં બેસી જાય ત્યારે બહુ મુશ્કેલ થાય. તો આ બધા ક્લેશોથી જે મારા દૂર રાખે છે, અને એ બધા ક્લેશોથી દૂર રાખી એના પોતાના લૌકિક સાંસારિક વ્યવહારને ઉપલગ રહેવા દે, પણ અંદરથી સચ્ચિદાનંદ રૂપમ, પોતે આનંદથી અંદર હોય, બિલકુલ શાંત હોય, કોઈ પણ પ્રકારની માનસિક તણાવની સ્થિતિ ન રહે. ભલે પરિસ્થિતિ આવીને ઉભી થાય, પણ માનસિક તણાવ થવા દેવો, થવા દેવાનો જ નહીં. આ એક સ્વભાવ હોય છે ઘણાનો, ગમે એટલી જવાબદારી આવે, ગમે એટલી આંટી ઘૂંટીઓ હોય જવાબદારીની, પણ માનસિક સ્થિતિ નહીં ગુમાવાની. એમાં માનસિક તણાવ એ ટેન્શન છે જે આવવા નહીં દેવાનું. બહાર જેટલો વ્યવહાર થતો હોય એટલો પ્રયત્નથી કરી લેવાનો, પછી અંદર ગયા અને સુવા ગયા એટલે બધા એ ઉપાધિઓને બહાર મૂકી દેવાની, હવે અંદર નહીં આવવાનું, આવું હોય સવારે આવજો. જેમ કોઈ માણસને કહે ને અત્યારની સવાર મળજો, એમ ઉપાધિઓને બહાર મૂકી દેવી પડે, હવે સવારે, અત્યારે તમારો સમય નથી. સાધન ધ્યાન ભજનનો સમય હોય નિત્ય નિયમનો, ત્યારે પણ નક્કી રાખો કે અત્યારે આ સમય તારા માટે નથી, બહાર બેસ. જેમ આપણે કોઈ પણ વ્યક્તિને કહીએ કે આ સમય નથી, તો પેલા સ્વીકારવો પડે, એમ આપણી વૃત્તિઓએ પણ આપણી મનસ્થિતિએ પણ એ હુકમ સ્વીકારવો પડે કે અત્યારે આ સમય માત્ર ધ્યાન માટે છે, સત્સંગ માટે છે, બીજા વિચારને અવકાશ નથી, બહાર જઈને બેસ. 8:45 પછી જ તમને બીજા કામ માટે સમય મળશે. આવો દ્રઢતા હોવી જોઈએ. એ જે દ્રઢ નિશ્ચય છે આપણો પોતાનો, એ આપણા મનની ઉપરનું આપણું પોતાનું નિયંત્રણ. માનસિક તણાવ સહેજ પણ આપણને અસર ન કરે. અને જો માનસિક તણાવ રહ્યો ને તો શરીરમાં બધા જ રોગો આવવાના. એક એક મહેમાન તરીકે, મહેમાન નહીં ભાડવાત તરીકે રહીને આવશે. અને ભાડવાતમાં ખાલી કરાવી જવો જોઈએ. એક ડાયાબિટીસ આવ્યો, ખાલી કરાવી જવો જોઈએ. ઘર ના પડે ને ત્યાં સુધી ખાલી ના કરે. તો આ માનસિક તણાવની અવદશા છે. પણ હંમેશા આપણા પોતાના, આપણી પોતાની જાતને, આપણા પોતાના મનને એવું કેળવીએ કે ક્યારેય પણ માનસિક તણાવ જેવી સ્થિતિ સહેજ પણ આવે નહીં. બોલો, આપણે તો અનુભવીએ છીએ, ગમે તેટલી જવાબદારી હોય, ગમે એટલો મોટો ઉત્સવ હોય, નિરાંતે સમય પૂરો થયો એટલે કે હવે બધું બંધ, કોઈ સહેજે ચિંતા નહીં કરવાની. ઘરમાં એક નાનું, બહુ મોટો સાપ નહીં, એક નાનું સાપોલિયું હોય તો ઊંઘ આવે ખરી? એમ મગજમાં એક નાનો સરખો વિચાર જો રહી જાય ને પછી ઊંઘી જુઓ જોઈ, ગોળીઓ ખાઈને ઊંઘી જુઓ, નહીં ઊંઘ આવે. એ માનસિક તણાવ છે, એનું નામ છે અશાંતિ. માનસિક અશાંતિ સમજો એને, જેને ટેન્શન કહો છો. તે પોતાના સ્વરૂપની અંદર સ્થિર થતા જેને આવડે એ જ માનસિક તણાવથી બચી શકે. જેમ આપણા ઘરમાં આ મારું ઘર છે એમ કરીને ઘરમાં રહીએ, બેસીએ, રાત પડે એટલે ઘરના બધા બારણાને બધું બંધ કરીને અંદર નિરાંતે સુઈ જઈએ, બહારની કોઈ પણ જાત એનાથી આપણે નિર્ભય, બીક નહીં સહેજે, અને નિરાતે સુઈ જઈએ. ચલો હવે સુઈ જાઓ, એસી ચાલુ કરીને સુઈ જાઓ, પણ બહારથી તો નિરાત થઈ ગઈ ને. એમ આપણે આપણા પોતામાં આપણા મનને લાવી દઈને બંધ કરીને સુઈ જાઓ, નિરાતે ઊંઘ આવે કેમ ના આવે? જો ઘર બંધ કરીને ઊંઘ આવતી હોય નિરાતે, તો પછી આપણી જાતને થોડી બંધ કરી મનને અંદર કે હવે સુઈ જાઓ. એ છે આપણી પોતાની સાચી ઓળખાણ, આપણી પોતાની સાચી સમજ. પણ જો ઉપાધિઓને સાથે લઈને સુઈ જઈએ ને તો એ કઈને હોવા દે. કોઈ લાત મારશે ને કોઈ હાથ પાડશે ને કોઈ નાખોરા બોલતા હશે ને કોઈ બૂમ પાડતો હશે ને કોઈ રાતે બબડતું હશે. ઉપાધિઓ આવી છે, કોઈ ને કોઈ રીતે તમને રાતે ઊંઘવા જ ન દે. પણ આપણી ઉપાધિઓને બહાર મૂકી દઈ નિરાંતે ભગવત સ્મરણ કરીને. કેમ રોજ ગાઈએ છે, મહારાજને ખોળે માથું મૂક્યું, નિરાંતે સુવું હોય તો. નિંદરની તો લહેર, લહેર કોને કહેવાય? લહેર પડી ગઈ કે નહી મોજમાં? તો એમ પોતાના ઉપરનું નિયંત્રણ, કંટ્રોલિંગ પાવર આપણો પોતાનો આપણી પાસે હોવો જ જોઈએ. જયારે પણ માનસિક તણાવ થાય ને ત્યારે સમજવાનું કે આપણો કંટ્રોલિંગ પાવર આપણે ગુમાવી બેઠા છીએ. આપણામાં નથી. કોઈ નબળા માણસને દિલ્હીનું રાજ આપી દે, શું થાય દેશની દશા? એમ આપણી દશા થાય? એટલે હંમેશા પોતાની સાથે વાતો કરતા શીખો, પોતાના સ્વરૂપને સમજતા શીખો, પોતાને, પોતાની જાતને સમજતા શીખી, અને એવી રીતે જાતને કેળવીએ સચ્ચિદ આનંદ સ્વરૂપ. જીવન આનંદમય હોય. જીવન આપણું આપણા પોતાના આત્મ સ્વરૂપની અંદર, સત્ય સ્વરૂપની અંદર થોડુંક સમજણપૂર્વક બેસતું હોવું જોઈએ. જેમ આપણે ગમે ત્યાં દૂર ગયા છીએ, વેપાર ધંધા કામ અર્થે કે ફરવા, પણ મારે મારું ઘર છે, આટલા કિલોમીટર દૂર છે પણ મારું ઘર છે, નિરાંત મારું ઘર છે ને, કેટલો સંતોષ થાય. બધું પરવારીને ક્યાં જઈશું? ઘેર. એમ બધી જ વૃત્તિઓથી આપણે આપણા પોતાના માં પહોંચી જવાનું કે ભાઈ મારે મારું પોતાનું મારું સ્થાન છે, હું છું. પછી બધા બધી ઉપાધિઓને જોડે આંગળીઓ દહ આંગળીઓ ઓછી પડે, ઉપાધિઓ એટલી બધી હોય તે એક એક આંગળી એક એક ઉપાધિ વરગાડી હોય તો 10 આંગળા ઓછા પડે. કેમ કરીશું પછી? ઊંઘ કેવી રીતે આવે? તો હંમેશા આપણી જાતનું નિયંત્રણ એ રીતે જ લાવી શકીશું જે મહારાજે જે આપણને કહ્યું. એ તો પોતે બેઠા જ છે, ક્લેશ પંચાધિહારમ. પાંચેય પ્રકારના ક્લેશ છે, આધિ વ્યાધિ ઉપાધિ વ્યવહાર બધો જ. એ બધી જ ઉપાધિઓ ક્લેશ દૂર કરવા વાળા છે, કરશે જ. પણ એમાં તમને આદેશ આપ્યો, ઉપદેશ આપ્યો, સચ્ચિદાનંદ રૂપમ. કેવું? ક્લેશાતીતમ, ક્લેશ થી પર છે એ સ્વરૂપ. મમેશમ, મારા ઈશ્વર છે, કે હું જેમને ભજું છું મારા જય મહારાજ, એ જ એમનું એમનું જતન. કોણ એનું ભજન કરે છે? પ્રાર્થ્યમાનમ સુરેશ. દેવો પણ સદગુરુ ભગવાનનું ચિંતન કરે છે, પ્રાર્થના કરે છે. દેવોને પણ સદગુરુ શોધવા પડતા હોય છે. ભગવાન રામ પણ વશિષ્ઠજી મહારાજના ઋષિ આશ્રમે, ગુરુના આશ્રમે શિક્ષા લેવા ગયા. કૃષ્ણ પણ સાંદિપની ગુરુના આશ્રમ. એટલે સદગુરુની આવશ્યકતા દરેકને પડતી હોય છે, અને જીવનનો સન્માર્ગ બતાવે અને ભણાવે એનું નામ સદગુરુ. આજનું ભણતર ખરું પણ ફી વાળું, એમાં ગુરુ શિષ્યની ભાવના જાગૃત થાય જ નહીં. કદાચ શિક્ષકને માટે કંઈક નું કંઈક બોલી જાય ખરું. તો સદગુરુ પ્રત્યેનો સદભાવ, આત્મીયતા, એ નિર્વ્યાજપણામાંથી, નિર્લોભપણામાંથી એને ભણાવે ખરા, પણ કોઈ અપેક્ષા નહીં. પણ સદશિષ્ય પણ એવો હોય, ઉપનિષદોમાં જેમ કહ્યું છે ને કે ખાલી હાથે જવાય નહીં, કાષ્ટ છે, યજ્ઞ માટેના લાકડા છે, ગાયો માટે ઘાસ છે, આવું લઈને જાય, ફળફૂલ લઈને જાય, વસ્ત્ર. આ રીતે સદગુરુ અને સદશિષ્યનો નાતો પણ એ નિર્લોભ નિર્વ્યાજ. સદગુરુ શિષ્ય પાસે કઈ નહીં છે, અને શિષ્ય સદગુરુ પાસેથી માત્ર જ્ઞાન વિદ્યા સિવાય બીજું કઈ નહીં છે. તો આવા સંબંધો એ જ સદગુરુ અને સદશિષ્ય ને એનો ઉદ્ધાર થાય. સદગુરુ મળવા બહુ જ દુર્લભ છે, અને સદશિષ્ય મળવો પણ એથી દુર્લભ છે. એટલે આ ગુરુ પૂર્ણિમાનું પર્વ, જય મહારાજની સાથેનો આપણો સૌનો નાતો સંબંધ, એ આત્મકલ્યાણનો છે, એ પરમ ગતિનો છે એ માર્ગ. અને એ સદશિષ્ય અને સદગુરુની વચ્ચેનો સંબંધ એ અધ્યાત્મનો સંબંધ છે, કોઈ વ્યવહારિક સંબંધ નથી, કોઈ આર્થિક સંબંધ પણ નથી. ગુરુ શિષ્યનો સંબંધ એટલે માત્ર અધ્યાત્મનો, જ્ઞાનનો સન્માર્ગ. અને સન્માર્ગની અંદર માત્ર સત્યનું જ અસ્તિત્વ હોય, આવિર્ભાવ હોય. એમાં કોઈ પણ જૂઠ, કોઈ પણ પ્રપંચ, કોઈ પણ દંભ, બનાવટ એ ત્યાં હોય હોઈ શકે જ નહીં. તો એ ગુરુ શિષ્ય નો સંબંધ, આપણી સંસ્કૃતિની પરંપરા અને આપણા સંસ્કારને શોભાવે છે કે જે આજે વર્ષોથી આપણે ગુરુ શિષ્યના સંબંધના ને ઉજવવા માટે ગુરુ પૂર્ણિમાના વ્રતને આપણે ઉજવીએ છીએ અને એનાથી હંમેશા જાગૃતિ, એના સંબંધથી આપણા પોતાના વિચારોને ઉજાગર કરવા કે નહીં મને આ વિચારો આપ્યા છે. ક્યાં સુધી કુકર્મ કર્યા કરીશ, ક્યાં સુધી કપટ ખેલ ખેલ્યા કરીશ, મારે તો જવાનું છે અને સદગુરુએ મને આ સાચું જ્ઞાન આપ્યું છે કે જીવનને સુધારવાનું છે, જીવન ખૂબ સારી રીતે જીવી શકીએ, જીવનને સુધારી અને અંતે અંતકાળને પણ સુધારી શકીએ, એ જ્ઞાન આપે તે સદગુરુ છે અને એ જ છે સચ્ચિત આનંદ સ્વરૂપ. અને કહ્યું કે ક્લેશાતીતમ, બધા જ પ્રકારના ક્લેશોથી દૂર કરીને જીવનની માત્ર સાચી શાંતિ અપાવે એ સદગુરુ છે. જય મહારાજ.